એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી નવલકથાની વાત કરવાના છીએ જેણે સાહિત્ય જગતમાં ખળભળાટ મચાવી દીધો હતો. વ્લાદિમીર નાબોકોવની લોલિતા. ખૂબ જ ચર્ચિત અને કલાત્મક રીતે એમ કહીએ કે જટિલ કૃતિ.
હા, ખરેખર. અને એવી કૃતિ કે જે વાંચ્યા પછી સહેલાઈથી ભૂલાય નહીં. તેને સમજવા માટે કદાચ લેખક વ્લાદિમીર નાબોકોવ વિશે થોડું જાણવું જરૂરી છે. તેઓ રશિયન અમેરિકન હતા, પણ માત્ર નવલકથાકાર નહીં, કવિ, અનુવાદક અને કીટશાસ્ત્રી પણ હતા.
બરાબર. અને પેલું રશિયામાંથી બોલ્શેવિક ક્રાંતિ પછી દેશ નિકાલ થવું પડ્યું એ વાત એમના લેખનમાં ક્યાંક દેખાય છે, પેલો ગુમાવેલો સ્વર્ગનો ભાવ.
ચોક્કસ દેખાય છે. એમના શ્રીમંત કુલીન પરિવારની પૃષ્ઠભૂમિ અને પછી બધું છોડીને જવું પડ્યું એ અનુભવ એમની કૃતિઓમાં, ખાસ કરીને પેલી નોસ્ટાલ્જિયાની ભાવનામાં વારંવાર આવે છે.
અને એમની લખવાની સ્ટાઇલ, એટલે શબ્દે શબ્દે કારીગરી, બહુસ્તરીય ગદ્ય, ભાષાઓ સાથે રમત અને પેલું વાસ્તવિકતા અને ભ્રમ વચ્ચેની જે ભેદરેખા છે.
હા, એને સતત ઝાંખી કરતા રહે. એમની નવલકથાઓ જાણે બૌદ્ધિક કોયડા ઉકેલવા જેવી લાગે. પેલું ફાયર કે એમની આત્મકથા સ્પીક મેમરી પણ આના ઉદાહરણો છે.
અને લોલિતા, એમની સૌથી જાણીતી અને કદાચ સૌથી વિવાદાસ્પદ કૃતિ.
બિલકુલ. અને રસપ્રદ વાત એ છે કે આ તેમણે અમેરિકામાં લખી અને અંગ્રેજીમાં, પણ એનો વિષય એક મધ્યવયસ્ક પુરુષનું 12 વર્ષની છોકરી પ્રત્યેનું વળગણ એ એટલો સ્ફોટક હતો કે
અમેરિકામાં કોઈ છાપવા તૈયાર નહોતું થયું શરૂઆતમાં, ખરું ને?
હા, બરાબર. એટલે જ 1955માં પેરિસની ઓલિમ્પિયા પ્રેસે એને છાપી, જે સમયે થોડું શૃંગારિક સાહિત્ય માટે જાણીતી હતી.
અચ્છા, એટલે તરત જ કુખ્યાતિ મળી ગઈ અને ઘણા દેશોમાં પ્રતિબંધ પણ મુકાયો. પણ પછી 1958માં જ્યારે અમેરિકામાં પ્રકાશન થયો ત્યારે તો બેસ્ટસેલર. આ શું બતાવે છે, સમાજનો દંભ કે પછી નાબુકોવની કલાનો જાદુ?
આજ તો મુખ્ય પ્રશ્ન છે આખી નવલકથાનો. કારણ કે લોલિતા ખાલી એક શોકિંગ સ્ટોરી નથી, એમાં કરુણતા છે, કોમેડી છે, રોડ નોવેલના તત્વો છે, 1950ના અમેરિકા પર કટાક્ષ છે, અને પેલું વળગણ, સ્મૃતિ, કલા, નૈતિકતા આ બધા પર ગહન ચિંતન પણ છે.
તો ચાલો આજ જટિલ તાણાવાણાને ઉકેલવાનો પ્રયાસ કરીએ. શરૂઆત કરીએ મુખ્ય પાત્રથી, હમ્બર્ટ હમ્બર્ટ.
હા, હમ્બર્ટ હમ્બર્ટ. વાર્તાની શરૂઆત જ એની જેલમાંથી લખેલી કબૂલાતથી થાય છે. એ યુરોપિયન બૌદ્ધિક છે, ખૂબ જ હોશિયાર, વાકપટુ, સાહિત્યિક જ્ઞાનથી ભરપૂર. પણ
એની ચમક પાછળ કંઈક બીજું જ છુપાયેલું છે.
બરાબર. એ છે એનું ભયાનક વળગણ નિમ્ફેડ્સ પ્રત્યેનું. આ શબ્દ પણ એણે પોતે જ ઘડ્યો છે, અમુક ખાસ પ્રકારની 9 થી 14 વર્ષની મોહક કિશોરીઓ માટે.
નિમ્ફેટ, આ શબ્દ પોતે જ એની વિકૃત દૃષ્ટિ બતાવે છે. એ છોકરીને નહીં પણ પોતાની કલ્પનાની મૂર્તિને જુએ છે. આ વળગણ આવ્યું ક્યાંથી?
હંબત પોતે એને બાળપણના એક અધૂરા પ્રેમ સાથે જોડે છે, એનાબેલ લી નામની છોકરી સાથેનો સંબંધ, જે એના મૃત્યુથી તૂટી ગયો. એટલે એ કહે છે કે એ આખી જિંદગી એ ખોવાયેલી ક્ષણને એ નિર્દોષતાને શોધે છે આ નિમ્ફેટ્સમાં.
સ્મૃતિ અને વર્તમાનનું કેવું વિચિત્ર અને ખતરનાક મિશ્રણ.
એકદમ. અને આ જ વળગણ એને ન્યૂ હેમ્પશાયરના રામસ્ટેલ શહેરમાં ખેંચી લાવે છે. ત્યાં એ શાર્લોટ હેઝ નામની એક વિધવાના ઘરે રહેવા જાય છે.
પણ એનું અસલી નિશાન શાર્લોટ નથી.
ના, બિલકુલ નહીં. એનું નિશાન છે શાર્લોટની 12 વર્ષની દીકરી ડોલોરેસ હેઝ, જેને એ મનોમન લોલિતા કહે છે. અને અહીંથી જ નવલકથાનો મુખ્ય સંઘર્ષ શરૂ થાય છે.
હમ્બર્ટનું વળગણ અને લોલિતાનું બાળપણ.
હા, અને આ સંઘર્ષને રજૂ કરવા માટે નાબોકોવ એક બહુ જ મહત્વની ટેકનિક વાપરે છે, અવિશ્વસનીય કથાકાર, એટલે કે અનરિલાયબલ નેરેટર.
અવિશ્વસનીય કથાકાર એટલે શું? શું આપણે હમ્બર્ટજી કહે છે એના પર બિલકુલ ભરોસો ન કરી શકીએ?
એમ નહીં કે બિલકુલ ભરોસો ન કરાય, પણ આપણે સતર્ક રહેવું પડે. અવિશ્વસનીય કથાકાર એટલે એવો વાર્તા કહેનાર જે કદાચ સત્ય છુપાવતો હોય, ઘટનાઓને પોતાના ફાયદામાં રજૂ કરતો હોય, અથવા એની માનસિક સ્થિતિ જેવી હોય કે એ વાસ્તવિકતાને બરાબર જોઈ ન શકે. હમ્બર્ટ આનું પરફેક્ટ ઉદાહરણ છે.
કેવી રીતે?
એ આખી વાર્તા એવી રીતે કહે છે જાણે પોતે કોઈ દુઃખી રોમેન્ટિક હીરો હોય જેને સંજોગોનો શિકાર બનવું પડ્યું હોય, અને લોલિતાને એક ચાલાક લલચાવનારી છોકરી તરીકે ચિત્રે છે. એની ભાષા એટલી સુંદર, કાવ્યાત્મક અને રમૂજી છે કે આપણે ક્ષણભર માટે એની વાતમાં આવી જઈએ.
એટલે વાચક તરીકે આપણે સતત એના શબ્દોની જાળ અને પાછળની ભયાનકતા વચ્ચે ઝૂલતા રહીએ છીએ. આ ભાષાની સુંદરતા જ ખતરનાક બની જાય છે, નહીં?
બિલકુલ. નાબોકોવ આપણને એક રાક્ષસના મનમાં પૂરી દે છે, એમ કહી શકાય. આપણે એના ગદ્યથી મુગ્ધ થઈએ છીએ, પણ સાથે સાથે એક બાળકીના જીવનનો નાશ થતો જોઈએ છીએ. આ અનુભવ જ બહુ અસ્વસ્થ કરનારો છે, અને એ જ તો નાબોકોવની પ્રતિભા છે. એ આપણને પેલો સવાલ પૂછવા મજબૂર કરે છે, શું કલાની સુંદરતા નૈપિક અધપતનને યોગ્ય ઠેરવી શકે?
ખૂબ ગંભીર પ્રશ્ન. આના પર પાછા આવીશું, પણ પહેલા વાર્તા આગળ કેવી રીતે વધે છે? હમ્બર્ટ લોલિતાની નજીક જવા શું કરે છે?
એ એકદમ વિચિત્ર રસ્તો અપનાવે છે લોલિતાની નજીક રહેવા માટે. એની મા શાર્લોટ સાથે લગ્ન કરી લે છે, જ્યારે એ મનોમન શાર્લોટને ધિક્કારે છે.
શું કહે છે અને એનો પ્લાન શું હોય છે?
એનો પ્લાન હોય છે કે શાર્લોટ કોઈક રીતે રસ્તામાંથી હટી જાય, મૃત્યુ પામે, જેથી લોલિતા સંપૂર્ણપણે એના નિયંત્રણમાં આવી જાય. કેટલી ઠંડી ગણતરી!
પણ પછી કંઈક અણધાર્યું બને છે.
હા, એક દિવસ શાર્લોટને હમ્બર્ટની ગુપ્ત ડાયરી મળી જાય છે, અને એમાં બધું જ લખેલું હોય છે. લોલિતા પ્રત્યેની એની વાસના, શાર્લોટ પ્રત્યેનો તિરસ્કાર, બધું જ.
ઓહ, શાર્લોટનું શું થાય છે પછી?
એ સાવ ભાંગી પડે છે. એ હમ્બર્ટને ખુલ્લો પાડવા માટે પત્રો લખે છે અને એને પોસ્ટ કરવા માટે દોડે છે, અને ત્યારે જ એક કાર અકસ્માતમાં એનું મૃત્યુ થઈ જાય છે.
અને હમ્બર્ટ? એને શોક થાય છે, પછતાવો?
જરા પણ નહીં. ઉલટાનો એ ખુશ થાય છે, એને રાહત થાય છે. એ આને ભાગ્યનો ખેલ માને છે, જાણે કે કુદરતે એના માટે રસ્તો સાફ કરી દીધો હોય. આ એની નૈતિકતાના પતનની ચરમસીમા છે.
ભયાનક કહેવાય. હવે લોલિતા એના માટે ઉપલબ્ધ છે, પછી શું?
પછી એ લોલિતાને સમર કેમ્પમાંથી પાછી લાવે છે, એવું ઝૂઠ બોલીને કે એની મા બહુ બીમાર છે, અને પછી તેઓ ધી એન્ચાન્ટેડ હન્ટર્સ નામની એક હોટેલમાં રોકાય છે.
એન્ચાન્ટેડ હન્ટર્સ નામ પણ કેવું! ક્યાં શું થાય છે?
હમ્બર્ટનો પ્લાન હોય છે કે લોલિતાની ઊંઘની દવા આપીને એનો લાભ ઉઠાવે, પણ અહીં એક બહુ જ વિચિત્ર અને દુઃખદ વળાંક આવે છે. લોલિતા, જેને કેમ્પમાં થોડું ઘણું જાતીય જ્ઞાન મળ્યું હોય છે, કદાચ જિજ્ઞાસાવશ એ પોતે જ હમ્બર્ટ સાથે અમુક શારીરિક ચેંચાળા શરૂ કરે છે.
શું?
હા, અને હમ્બર્ટ આ ઘટનાનો ઉપયોગ પોતાની વાર્તામાં એવું સાબિત કરવા કરે છે કે લોલિતાએ જેને લલચાવ્યો હતો. પણ વાસ્તવિકતા એ છે કે આ ક્ષણથી લોલિતાના 2 વર્ષ લાંબા શોષણ અને કેદની શરૂઆત થાય છે. એ એક બાળકની જિજ્ઞાસાને પોતાની વિકૃતિ માટેનું બહાનું બનાવે છે.
અહીંથી નવલકથાનો બીજો ભાગ શરૂ થાય છે, પેલી અમેરિકાની રોડ ટ્રીપ. એનું શું મહત્વ છે?
આ રોડ ટ્રીપ, જે લગભગ 2 વર્ષ ચાલે છે, એ ખાલી ફરવાનું નથી. એ લોલિતા માટે એક ચાલતું ફરતું પાંજરું છે. હમ્બર્ટ એને પિતા પુત્રીના નાટક હેઠળ આખા અમેરિકામાં ફેરવે છે, સતત મોટેલો બદલતો રહે છે.
અને આ દરમિયાન એ અમેરિકન સંસ્કૃતિ પર કટાક્ષ પણ કરતો રહે છે, નહીં?
હા, બરાબર. એક તરફ એ અમેરિકાના લેન્ડસ્કેપ, પેલી કિચ્છી મોટેલ્સ, ફાસ્ટ ફૂડ, ઉપભોક્તાવાદ, આ બધાનું રમૂજી અને કટાક્ષપરી વર્ણન કરે છે, જાણે કોઈ સુસંસ્કૃત યુરોપિયન અમેરિકાની બાલિશતા પર હસી રહ્યો હોય.
પણ આ હાસ્ય પાછળ?
આ હાસ્ય પાછળ લોલિતાની ભયાનક કેદ છુપાયેલી છે. હમ્બર્ટ એના પર પૂરેપૂરું નિયંત્રણ રાખે છે. એને કોઈ મિત્રો બનાવવા દેતો નથી. એ ક્યાં જાય છે, કોને મળે છે, એના પર સતત નજર રાખે છે, અને એને પોતાની સાથે રાખવા માટે ક્યારેક ધમકાવે છે, ક્યારેક લાલચ આપે છે.
આ બધાની લોલિતા પર શું અસર થાય છે? એના પાત્રમાં શું બદલાવ આવે છે?
પેલી શરૂઆતની જીવંત, થોડી તોફાની લોલિતા ધીમે ધીમે મુરઝાવા લાગે છે. એ ઉદાસ રહે છે, ચીડચીડી બની જાય છે, એનામાં એક પ્રકારની હતાશા દેખાવા માંડે છે. એ હમ્બર્ટ સાથે ઝઘડે છે, ભાગી જવાનો પ્રયત્ન કરે છે, પણ નિષ્ફળ જાય છે. જોકે એ સાવ તૂટી નથી જતી, એનામાં ક્યાંક ને ક્યાંક પ્રતિકાર જીવતો રહે છે.
આ સમય દરમિયાન પેલો બીજો માણસ, ક્લેર ક્વિલ્ટી, વાર્તામાં આવે છે. એ કોણ છે?
ક્લેર ક્વિલ્ટી એક સફળ નાટ્યકાર છે, પણ નૈતિક રીતે સાવ ભ્રષ્ટ. નાબોકોવ એને હમ્બર્ટના હમશકલ એટલે કે ડોપલગેંગર તરીકે રજૂ કરે છે.
હમશકલ એટલે?
એટલે હમ્બર્ટનું જ પ્રતિબિંબ, પણ કદાચ વધુ ખુલ્લું અને કદરૂપું. ક્વિલ્ટીને પણ લોલિતા જેવી છોકરીઓમાં રસ છે, પણ હમ્બર્ટ જ્યાં પોતાની વિકૃતિને ઊંચી કલા અને રોમેન્ટિક ભાષામાં છુપાવે છે, ત્યાં ક્વિલ્ટી વધુ અશ્લીલ અને ધંધાદારી છે. એ હમ્બર્ટની છુપાયેલી વાસ્તવિકતાનો અરીસો છે.
શું હમ્બર્ટ એને ઓળખે છે?
શરૂઆતમાં તો નહીં. હંબર્ટને સતત એવું લાગે છે કે કોઈક એનો પીછો કરી રહ્યો છે. એ ઈર્ષ્યા અને ડરથી પીડાય છે, પણ એ સમજી નથી શકતો કે આ ક્વિલ્ટી છે જેણે લોલિતામાં રસ લેવાનું શરૂ કરી દીધું છે.
તો લોલિતા આ બધામાંથી કેવી રીતે છટકે છે?
હંબર્ટ લોલિતાને બિયર્ડ્સલી નામની એક સ્કૂલમાં મૂકે છે. ત્યાં લોલિતા એક નાટકમાં ભાગ લે છે અને યોગાનુયોગ જુઓ, એ નાટક ક્વિલ્ટી જ લખેલું હોય છે.
ઓ
હા, આનાથી લોલિતાને ક્વિલ્ટીનો સંપર્ક કરવાની અને ભાગી જવાની યોજના બનાવવાની તક મળે છે. પછી એકવાર જ્યારે લોલિતા બીમારીને કારણે હોસ્પિટલમાં હોય છે, ત્યારે ક્વિલ્ટી એને ત્યાંથી ભગાડી જાય છે. હંબર્ટ માટે તો આ બહુ મોટો ઝટકો હશે.
ભયાનક. એ પાછો આવે છે અને જુએ છે કે લોલિતા ગાયબ. એનું વળગણ, એની કેદી, એના જીવનનું કેન્દ્ર બધું જતું રહે છે. પછી તો નવલકથાનો મોટો ભાગ હંબર્ટની પાગલપન ભરી શોધનું વર્ણન કરે છે. એ લોલિતા અને ક્વિલ્ટીને શોધવા આખા દેશમાં ભટકે છે.
અને અંતે શું થાય છે? શું તે મળે છે લોલિતાને? હા, 3 વર્ષ પછી હંબર્ટને અચાનક લોલિતાનું પત્ર મળે છે. હવે 17 વર્ષની છે, પરણેલી છે, શ્રીમતી રિચર્ડ શિલ્લર, ગર્ભવતી છે અને ગરીબીમાં જીવે છે. એ ફક્ત પૈસાની મદદ માંગે છે.
અને હંબર્ટ એને મળવા જાય છે.
હા, પિસ્તોલ સાથે. એના મનમાં ક્વિલ્ટી અને કદાચ લોલિતાની પણ હત્યા કરવાનો વિચાર હોય છે. પણ જ્યારે એ લોલિતાને જુએ છે, ત્યારે એની બધી કલ્પનાઓ ભાંગીને ભૂકો થઈ જાય છે.
શું જુએ છે?
એ જુએ છે કે સામે ઊભેલી યુવતી એની પેલી નિમ્ફેટ નથી, એ એક સાધારણ થાકેલી ગર્ભવતી સ્ત્રી છે. જીવનનો ભાર એના ચહેરા પર દેખાય છે અને હંબર્ટ દાવો કરે છે કે એ ક્ષણે એને સાચા પ્રેમ અને પશ્ચાતાપનો અનુભવ થાય છે. એને સમજાય છે કે એણે ખરેખર શું ગુમાવ્યું છે અને શું છીનવી લીધું છે.
શું આ પશ્ચાતાપ સાચો હોય છે? શું એ બદલાય છે?
આ જ તો મોટો સવાલ છે. એ લોલિતાને પોતાની સાથે પાછા આવવા કહે છે, પણ લોલિતા શાંતિથી ના પાડી દે છે. એ કહે છે કે એ પોતાના આ સાદા સુરક્ષિત જીવનથી ખુશ છે. આ એની ખરી સ્વતંત્રતા છે. એ પણ કહે છે કે એને ક્વિલ્ટી સાથે પણ કોઈ પ્રેમ ન હતો. ક્વિલ્ટીએ પણ એનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો અને પછી તરછોડી દીધી.
ક્વિલ્ટીનું નામ સાંભળીને હંબર્ટ શું કરે છે?
એનામાં બદલાની ભાવના ફરી જાગી ઉઠે છે. એ લોલિતાને પૈસા આપીને ત્યાંથી નીકળે છે અને સીધો ક્વિલ્ટીને શોધવા જાય છે. એને શોધી કાઢે છે અને એક બહુ જ વિચિત્ર, લગભગ હાસ્યાસ્પદ કહી શકાય એવા દૃશ્યમાં એ ક્વિલ્ટીની હત્યા કરી નાખે છે.
એટલે એની ધરપકડ ક્વિલ્ટીની હત્યા માટે થાય છે, લોલિતાના શોષણ માટે નહીં.
બરાબર. અને આઠી નવલકથા જે આપણે વાંચીએ છીએ, તે એણે જેલમાં બેસીને પોતાના બચાવ માટે લખેલું સંસ્મરણ છે. શરૂઆતમાં એક કાલ્પનિક પ્રસ્તાવના આપણને જણાવે છે કે કેસ ચાલે તે પહેલાં જ હંબર્ટનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું અને લોલિતાનું પણ 1 મહિના પછી બાળજન્મ દરમિયાન મૃત્યુ થયું.
અત્યંત દુઃખદ અંત. આખી નવલકથા આપણને કારા મુખ્ય વિચારો તરફ દોરી જાય છે. આપણે અવિશ્વસનીય કથાકાર અને કલા વિરુદ્ધ નૈતિકતાની વાત તો કરી, બીજા કયા મુદ્દાઓ છે?
એક બહુ મોટો મુદ્દો છે વળગણ અને પ્રેમ વચ્ચેનો તફાવત. હંબર્ડ જેને પ્રેમ કહે છે એ ખરેખર તો માલિકી ભાવ છે, આત્મરતી છે. એ લોલિતાને એક વ્યક્તિ તરીકે જોતો જ નથી. એની લાગણીઓ, એના સપના, એની ઈચ્છાઓ, એના માટે આ બધું ગૌણ છે. એ તો બસ પોતાના ભૂતકાળના એક ભૂતને, એનાબેલ લીને, લોલિતા પર આરોપિત કરવા માંગે છે.
સાચી વાત. અને સ્મૃતિની ભૂમિકા પણ બહુ મહત્વની લાગે છે અહીં.
ચોક્કસ. સ્મૃતિ અહીં એક શક્તિશાળી પણ છેતરામણી તાકાત છે. હંબર્ટ ભૂતકાળની એક ક્ષણને પકડી રાખવાના પ્રયાસમાં વર્તમાનની વાસ્તવિકતા અને લોલિતાની પોતાની ઓળખ બંનેનો નાશ કરે છે. નોસ્ટાલ્જિયા જ્યારે આટલું હાવી થઈ જાય ત્યારે કેટલું ખતરનાક બની શકે છે એનું આ ઉદાહરણ છે.
આપણે નાબોકોવની ભાષા અને શૈલીની તો વાત કરી, અમુક પ્રતીકો પણ છે જે ધ્યાન ખેંચે છે.
હા, ઘણા છે. જેમ કે પતંગિયા. નાબોકોવ પોતે કીટશાસ્ત્રી હતા. પતંગિયા અહીં નાજુક સૌંદર્યને પકડવાની, પિન ડાઉન કરવાની ક્રિયાનું પ્રતીક બને છે, જે હંબર્ટ લોલિતાના નિમ્ફેટ તબક્કા સાથે કરવા માંગે છે. પેલી સતત બદલતી મોટેલ્સ એમના જીવનની અસ્થિરતા અને અનામીપણાનું સૂચન કરે છે. લોલિતાની અટક, હેઝ પણ સૂચક છે. ધુમ્મસ, જે રીતે એની સાચી ઓળખ હંબર્ટના વળગણથી ઢંકાઈ જાય છે. અને પેલી એન્ચેન્ટેડ હન્ટર્સ હોટેલનું નામ તો ખૂબ જ વ્યંગ્યાત્મક છે.
આ બધું જાણ્યા પછી એક વાચક તરીકે આખરે કેવો ભાવ રહી જાય છે મનમાં?
ખૂબ જ તીવ્ર અને અસ્વસ્થ કરનારો ભાવ. એક તરફ નાબુકોના ગદ્યની સુંદરતા, એમની બુદ્ધિ, એમની રમૂજ, એ આપણને ખેંચે છે, પણ બીજી જ પળે હંબર્ટના કાર્યોની ભયાનકતા આપણને હચમચાવી દે છે. આ સતત ચાલતો નૈતિક સંઘર્ષ એ જ આ નવલકથાનો મુખ્ય અનુભવ છે.
અને લોલિતા માટે?
લોલિતા માટે અપાર સહાનુભૂતિ અને દુઃખની લાગણી થઈ છે. એ પાત્ર જેનો અવાજ લગભગ દબાવી દેવામાં આવ્યો છે, જેની આખી વાર્તા એના શોષણકર્તા દ્વારા કહેવાય છે, એના છીનવાયેલા બાળપણ માટે, એની પીડા માટે ખૂબ દુઃખ થાય, અને હંબર્ટના તર્કો પ્રત્યે તીવ્ર ગુસ્સો અને ઘૃણા જન્મે છે.
તો આ નવલકથા આજે પણ કેમ મહત્વની છે? અત્યારના સમયમાં એ શું કહે છે?
મને લાગે છે એ ઘણા સ્તરે પ્રસ્તુત છે. એક તો એ ભાષાની શક્તિ અને એના દુરુપયોગ વિશે ચેતવે છે, કેવી રીતે સુંદર શબ્દો ભયાનક સત્યને છુપાવી શકે છે. બીજું, એ સત્તા, નિયંત્રણ, શોષણ અને ખાસ કરીને ગ્રૂમિંગ અને ગેસલાઇટિંગ જેવા મુદ્દાઓને બહુ ઊંડાણપૂર્વક બતાવે છે, જે આજે પણ એટલા જ સાચા છે.
અને પેલો મૂળભૂત પ્રશ્ન, કલા અને નૈતિકતાનો સંબંધ. શું સુંદર કલાકૃતિ નૈતિક રીતે ખોટા વિષયને યોગ્ય ઠેરવી શકે?
આનો કોઈ સહેલો જવાબ નાબોકોવ આપતા નથી. એ આપણને આ પ્રશ્નો સાથે છોડી દે છે. એ આપણને વિચારવા મજબૂર કરે છે કે શું બુદ્ધિ, સંસ્કાર, કલાત્મકતા એ નૈતિકતાની ગેરંટી છે? કદાચ નહીં. અને કદાચ સૌથી મોટી વાત એ શીખવે છે કે વાચક તરીકે આપણી જવાબદારી છે કે આપણે પેલી ચમકદાર સપાટીની નીચે જોઈએ, જેનો અવાજ દબાવી દેવાયો છે એને સાંભળવાનો પ્રયત્ન કરીએ.
લોલિતા આપણને એ વિચારવા પ્રેરે છે કે સૌંદર્ય અને ભયાનકતા, આકર્ષણ અને વિકૃતિ કેવી રીતે એક સાથે અસ્તિત્વ ધરાવી શકે છે, અને આ સમજણ આજે પણ એટલી જ જરૂરી છે.
અને એ આપણને યાદ અપાવે છે કે શબ્દોમાં જાદુ હોય છે, પણ એ જાદુ પાછળ છુપાયેલા સત્યને પારખવાની વિવેકબુદ્ધિ કેળવવી એ આપણા હાથમાં છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.